तुलसी सहित विवेक, જીવન વિવેક સાથેનું હશે તો ખૂબ સરસ શોભશે. પણ જ્યાં વિવેકહીનતા હોય, વ્યવહારહીનતા હોય, ત્યાં માણસ હંમેશા પાછો પડે. ભલે આપણે ગમે એટલા સંપન્ન હઈએ, પણ વિવેક અને વ્યવહારની હીનતા આપણામાં સહેજ પણ ન આવે તો એનું નામ સંસ્કાર. સંસ્કાર એટલે વિવેક અને વ્યવહાર એવો શાલીન હોય કે માણસ પોતે શોભે, સામી વ્યક્તિને એની જે છાપ હોય એ કંઈક નહીં, માણસ વિવેકી છે, વ્યવહાર છે. ભગવાને ભરતજીને જે કઈ ગાડી આપ્યું, પાલઈ પોસઈ સકલ અંગ તુલસી સહિત વિવેક. ઓ માણસને સમજ, વિવેક કોને કહેવાય? માત્ર દંભને નહીં, દેખાવને નહીં, આડંબરને, એ માત્ર દેખાવ છે, એમાં વિવેકહીનતા તરત જણાઈ આવે. પણ ભરતજીએ જે કઈ સાંભ ભગવાન પાસેથી લીધો અને ભગવાને જે કઈ આપ્યું તેમાં આટલો જ ઉપદેશ, આટલો બોધ આપ્યો, એક સિમ્બોલિક છે, પ્રતીક તરીકે. આટલો બધો રાજ વ્યવહાર ચલાવવાનો એને પ્રતીકાત્મક રીતે કહ્યું, મુખિયા મુખ સો ચાહી. ઘરનો વડીલ સૌની સાથે સમાન વ્યવહાર વાળો રહેવો જોઈએ, એના વ્યવહારમાં ભેદભાવ ન આવવો જોઈએ. બધો જ પરિવાર છે, બધા જ આપણા છે, કોને પરાયા અને પારકા ગણવા. ભરતજીને ભગવાન કહે છે, જો આખી અયોધ્યાની પ્રજા એ આપણું જ અંગ છે, એ આપણા આશ્રિત છે, એની આપણે રક્ષા કરવાની છે, તો એને કેવી રીતે કરીશું? તો એક રૂપક આપી દીધો કે મુખ્ય માણસ કેવો હોય, બધી જ જવાબદારીઓ એની પાસે હોય, ઘરની બધું જ અનુશાસન એની પાસે હોય, જે સંપત્તિ છે એ સંપત્તિ ઉપર સંપૂર્ણ એનો એકાધિકાર હોય. પણ જ્યાં જેને જેટલું જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે એને પહોંચાડવાનું, ત્યાં સુધી છેવાડા સુધી. તો આ બધા જ રાજ વ્યવહારને ભગવાને મુખિયા મુખ સો ચાહીએ કહ્યું. મુખ્ય માણસ આવો હોવો જોઈએ, જવાબદારી બધી પોતે લે, સારું ખોટું વ્યવસ્થિત, શું ખાવું શું ન ખાવું એનો વિવેક મોડું કરે, કે આ નથી ખાવું, આ ખાવું છે, આ સારું છે, આ ખોટું છે, આ નુકસાનકારક છે, આ લાભદાયક છે આરોગ્યને, એ પ્રમાણે કે ભાઈ આ વસ્તુ ખાઈશું તો આટલું પોષણ મળશે, આટલા વિટામિન્સ મળશે, અત્યારે આની જરૂર છે, તો એ પ્રમાણે એને ખોરાકને લેવામાં આવે. મુખ્ય માણસ મોઢા જેવો હોય, આપણા આખા શરીરમાં મોઢા વડે આપણે બધું જ વ્યક્ત કરીએ છીએ, જોયેલું સાંભળેલું અનુભવેલું બધું જ. એટલે જેને પ્રવક્તા કહેવાય, અણે એકલાએ બોલવાનું, જે કઈ વાત કરવાની હોય એ વાત કરશે, સારી ખોટી જે કઈ કરવાની હોય. એટલે એને એક અધિકાર સોંપી દીધો, મુખિયા મુખ, એના જેવો જોઈએ, મોઢા જેવો, કે બધા જ પ્રકારની જવાબદારીમાં વિનય વિવેક એ સહેજે ખોટ. અને જો જીભ વિનય વિવેક ચૂકવે તો ચૂકે તો કેવી દશા થઈ? અને એટલા માટે ભગવાને જે અહીંયા અગાડી સમજાવવા માટે દાખલો આપ્યો કે દરેક વ્યક્તિના જીવનમાં રોજ ને રોજ અનુભવાતો હોય, એ પોતે અનુભવતો જ હોય, કારણ મોડું ને જીભ અને આખું શરીર કોનાથી જુદું છે. એટલે તુલસીજીએ પણ ખૂબ સરસ જેને કહેવાય કે વિદવત્તા વાપરી છે, વ્યવહારુ વિદવત્તા કહેવાય, કે માણસ નાનામાં નાના માણસને વાત ગળે ઉતરી જાય એવો જ દાખલો આપવો. બહુ આગેનો અઘરો દાખલો લઈએ તો એને ગળે ઉતરે ખરું ના ઉતરે, પણ રોજના વ્યવહારની પોતાની જ વાત મુખિયા મુખસો ચાહી, બધાની સાર સંભાળ પ્રેમથી લે, સૌની સાથેનો વ્યવહાર ને સદભાવ એક સરખો, વાલો દવલો નહીં, બધા આપણા જ, ચાહે દેશની પ્રજામાં એ હરિજન હોય, નાનો ખેડૂત ગરીબ હોય, પછી મોટા મોટો વિદ્વાન હોય, પાલહી પોષહી સકલ, બધાનું જ પાલન પોષણ કરે, બધાને જે જેની ક્ષમતા હોય એ પ્રમાણે એને સાચવવાનું, નાના માણસને એની જરૂરિયાત પ્રમાણે એની રીતે સાચવવાનું, મોટા માણસ પાલહી પોષહી સકલ અંગ, સમાજના એકા એક એક અંગનું પાલન પોષણ કરે. સમાજના અંગ એટલે જેમ પુરુષ સૂક્તિની અંદર વેદોમાં સ્તુતિમાં કહ્યું કે બ્રાહ્મણો મુખમાં આસીત પદભ્યામ શુદ્રો અજાયત બાહુ રાજન્યા, કે મુખમાંથી બ્રાહ્મણો, હાથથી ક્ષત્રિયો, ચરણમાંથી શુદ્રો અને પેટમાંથી વૈશ્ય, પણ બધા આખું શરીર એક જ છે, જુદું કોઈ નથી, પણ શરીરને ઓળખવા માટે એને પગ હાથ મોડું પેટ કહ્યું, એટલે કે જુદા થોડા ખર, આખું અંગ એક જ છે, આખા સમાજનું અંગ એક એક આખો સમાજ એના જુદા જુદા અંગ છે. એ શુદ્ર કહ્યું એટલે પગ કાપીને કઈ મંદિરની બહાર કે ઘરની બહાર ના મૂકી દેવાય, એને પણ આપણી સાથે જ રાખવાના, એ નાનો નથી, ભગવાનના શ્રી અવિગ્રહનું એક અંગ છે. પાલહી પોષહી સકલ અંગ, બધાને જ પગે વાગ્યું હોય ને તો પગને પણ પાટો બાંધવો પડે, ચાલવાનું બંધ રાખવું પડે, અને હાથને મોઢાને પેટે એને સાથ આપવો પડે, બ્રાહ્મણે સાથ આપવો પડે, ક્ષત્રિય સાથ આપવો પડે, કેમ? એ મારા શરીરનું અંગ છે. તો એ સમરસતાની ભાવના, સામાજિક સમરસતા, અહીંયા ભગવાને સામાજિક સમરસતાનો નિર્દેશ કર્યો છે. સકલ અંગ પાલહી પોષહી, બધાને સરખું એના પ્રમાણમાં એને આપવાનું સરખું. આવા એક સદભાવ પૂર્વકની સરસ મજાની વાત આપણે દરેક વ્યક્તિને માટે, દરેક ઘર પરિવાર સમાજને માટે અનુભવવાની વાત છે. અને શરીર તો આપણું પોતાનું છે, એ બાબતોને આપણે પોતે સમજીએ છીએ, અનુભવીએ છીએ. શરીરમાં કેલ્શિયમની જરૂર હોય તો એ પ્રમાણે ખોરાક એને લેવો જ પડે, તો કેલ્શિયમ શરીરમાં હાડકાં પોષે. જે કે પોષક દ્રવ્યો છે જેને વિટામિન્સ કહીએ છીએ, જ્યાં જ્યાં જરૂર ના હોય ત્યાં એ પુરવઠા ખાતું એને ત્યાં ત્યાં પહોંચાડી પહોંચાડી પુરવઠો જેને જે જેટલો જોઈતો એટલા પ્રમાણમાં એ રીતનો ત્યાં પહોંચાડી. સાઇનસ છે એક પોલાણ, માત્ર પોલાણ નથી, એ ટાંકી છે, ત્યાં લુબ્રિકેશન છે. આંખને જોઈતું હોય, શ્વાસોશ્વાસને જોઈતું હોય, કાનને જોઈતું હોય, નહીતર આંખ લુકી પડી જાય, કાનની અંદર જંતુ બેસી જાય, નાકની અંદર, શ્વાસોશ્વાસ ની અંદર તો કેટલા તો એ બધું જ એમાંથી એ શ્લેષ્મ ચીકણો પદાર્થ કે શ્વાસ લઈએ ત્યારે અંદર કીટાણુ ન પેસી જાય. કાનની અંદર કડવાશ નો જ મેલ હોય એટલે અંદર બીજું કોઈ જંતુ જાય, જાય તો ચોટી જાય. કેવી અલૌકિક રચના કરી છે શરીરની. પણ જે કઈ કડવું ખાટું ગળ્યું બધું ખાય કોણ? મોઢાને સ્વાદ લેવાના. અને એની અંદર જ્યાં જ્યાં જે પ્રકારનું દ્રવ્ય જોઈતું હોય એ પ્રકારનું પોષણ ત્યાં પૂરું પાડવાનું. ખાન પાન કહું એક, પાલહી પોસઈ તકલંગ, બધાને સાચવી રાખ, સાચવી લે. નાનું મોટું બધાને, જરૂરિયાત વાળાને સાચવે અને જેની ઓછી જરૂરિયાત હોય એને પણ સાચવી લે. કઈ વાત કે બધા ગમે તેવું તો નખ કે વાળે છે તો શરીરના અંગ, પણ જ્યાં સુધી સાચવવાના હોય ત્યાંથી સાચવે ને પછી તેને કાઢી નાખે. એવા ભાવથી સહિત વિવેક નખ મોટા ને મોટા રાખ્યા કરો શું થાય? કાઢવા તો પડે. પાલય પોસઈ સકલ અંગ, જરૂર પડે ત્યારે વધારાના ને કાઢી નાખવા પડે. આ છે ભગવાનનો બોધ. સમાજવાદ સૌને સમાન રાખો. આવા ભાવ પાછો વિવેક તો ક્યાંય ન ચૂકવો જોઈએ. કે કોઈને ઘરમાં સારી વસ્તુ લાવ્યા હોય તો કોઈને ઓછી આપીએ, કોઈને સંતાડીને ખવડાવી દઈએ, કોઈને ના બતાવીએ, એવું નહીં. પરિવાર આપણો છે, બધાને સમજ. એવા ભાવથી ભગવાન અને એ જ રીતે પાલેવ પોહોમી અને એ રીતે આ ધરતીનું પાલન કરજે. રાજા છે એને આપણા વેદોમાં વિષ્ણુનો અવતાર માન્યો છે અને રાજાને કહેવામાં છે કે તારે આ પૃથ્વીનું આ ધરતીનું તારે પાલન કરવાનું છે. પાલેહુ ભૂમિ, પૃથ્વીને સાચવવાની. એટલે એ બંજર ન થઈ જાય, ઉર્વરા રહેવી જોઈએ, ખેતીમાં પાક થવો જોઈએ, વૃક્ષો હોવા જોઈએ અને જે કઈ અન્ન જોઈતું હોય એમાંથી ઉગાડવા માટેની પણ ક્ષમતા છે જમીન. તે પૃથ્વીનું પાલન કરવાનું કે જેથી લોકોને આહાર પૂરતા પ્રમાણમાં મળી રહે. પૃથ્વીનું પાલન એટલે ખેડૂતો દ્વારા ખેતી કરાવે, એની ઉપજ સૌને મળે. તો આટલા સરસ ભાવ સાથે રાજધર્મ ભરતજીને બતાવ્યો છે અને એ પ્રમાણે રાજધાનીને પણ સાચવવાની છે. બધું સચવાયેલું હશે, માથાને કેમ વધારે સાચવીએ છીએ? અને આખા શરીરની રચનામાં માથું કેમ સૌથી ઊંચું રાખ્યું? સુરક્ષિત રહે અને ઓછામાં ઓછું નુકસાન થાય, જેથી આખા શરીરનું સારામાં સારી રક્ષણ થાય. એટલે રાજધાની પણ જુઓ ને, બધા જ સચિવાલયો ક્યાં હોય? રાજધાનીમાં. અહીંયા જુઓ જો બધા સચિવાલય, આંખ નાક કાન મોઢું જીભ. તો રાજધાનીમાં સચિવાલયો બધા, તો રાજધાનીનું પણ પાલન અને રક્ષા કરવાની છે. આવા સુંદર ભાવથી ભગવાને ભરતજીને અયોધ્યામાં વિદાય આપતા પહેલા આ બધો બોધ આપ્યો.